પૂજા કરે છે. નિર્વિશેષ જે બ્રહ્મ છે એની પૂજા થતી નથી, એનું જ્ઞાની પુરુષો ધ્યાન કરે છે. બ્રહ્મ જયારે શક્તિ વિશિષ્ટ બને ત્યારે જ પરમાત્માની પૂજા થાય છે. માની પૂજા કરવાની બહુ જરૂર છે. માને બહુ જલ્દી ગયા. શરીરમાં જે આકાશ તત્વ છે એના માલિક મહાવિષ્ણુ છે, નારાયણ આકાશ જેવા શ્યામ છે. નારાયણ ભોગ આપે છે અને મોક્ષ આપે છે. જે સુખની બહુ જરૂર હોય એટલું સુખ ભગવાન વગર માગે આપે છે. ભગવાન એવા ઉદાર છે, નાસ્તિકને પણ સુખ આપે છે. જગતમાં કેટલાક જીવ એવા છે કે અભિમાનમાં બોલે છે કે હું ઈશ્વરને માનતો નથી. ભગવાન કહે છે હું તને માનું છું. ભગવાન પ્રકાશ આપે છે, પવન આપે છે. ભગવાન તો નાસ્તિકને પણ સુખ આપે છે, તમને પણ સુખ આપશે. જે સુખની બહુ જરૂર છે એટલું સુખ ભગવાન બધાને આપે છે. ભોગ અને મોક્ષ નારાયણ આપે છે. આરંભમાં ભગવાન લૌકિક સુખ આપે છે, સુખમાં જે અતિશય ભક્તિ કરે છે ભગવાન એના મનને ખેંચી લે છે. અને સંસારનું સુખ ભોગવીને કોને શાંતિ મળે છે? ભગવાન જેના મનનું આકર્ષણ કરે છે તેને મુક્તિ મળે છે. ભોગ અને મોક્ષ નારાયણ આપે છે. આકાશ તત્વના માલિક દેવ મહાવિષ્ણુ નારાયણ. શરીરમાં જે જલ તત્વ છે તે જલ તત્વના માલિક દેવ ભગવાન શંકર છે. શિવજી મહારાજ જ્ઞાન અને વૈરાગ. શિવજીના માથે ગંગાજી છે, જ્ઞાન ગંગાજીના માથે છે. એ જ્યાં જાય ત્યાં શાંતિ છે. શિવ પૂજન કરે તેના માથે જ્ઞાન ગંગા આવે. શિવજી વૈરાગ આપે છે. શિવજી મહારાજ શ્રીઅંગમાં ભસ્મ ધારણ કરે છે. જગતને સમજાવે છે આ શરીર ભસ્મ છે. જે શરીરને સુખ આપવા માટે માનવ પાપ કરે છે. શરીરનું સુખ એ મારું સુખ છે એવું સમજે છે. આ શરીર તો ભસ્મ છે. ભસ્માંતમ શરીર. શિવ જગતને વૈરાગનો આદર્શ બતાવે છે. સ્મશાનમાં વિરાજે છે. સ્મશાન વૈરાગ ભૂમિ છે. સ્મશાનમાં જ્ઞાન વૈરાગ જાગે છે. તમારે જ્ઞાની થવું હોય તો સ્મશાનમાં રહેવાની જરૂર નથી. દિવસનો 2-3 વાર સ્મશાનને યાદ કરો કે આ શરીર સ્મશાનમાં જવાનું છે. સ્મશાનને ભૂલશો નહીં. માનવ શરીરને સુખ આપવા માટે પાપ કરે છે. શરીરનું સુખ જ મારું સુખ છે એવું સમજે છે. આ શરીર તો ભસ્મ છે. રાજાનું શરીર હોય કે રંગનું શરીર હોય એ માટી છે, ભસ્મ થશે. જગતને શિવ વૈરાગ્ય આપે છે, જ્ઞાન આપે છે. જ્ઞાન વૈરાગ્યથી શાંતિ મળે છે. માનવમાં વૈરાગ નથી અને તેથી દુઃખ વધ્યું છે. સાધારણ કોઈ દુઃખનો પ્રસંગ આવે ને તો લોકો અહીં ઉભા રહે છે. કેટલાક લોકો તો એવા પણ હોય છે કથામાં એમને સારી જગ્યા ન મળે તો 5-10 મિનિટ અહીં ઉભા રહે છે. આજે મારી જગ્યામાં બે ગયો. વૈરાગ નથી તેથી હૃદય ભરે છે. તમારા હૃદયમાં નારાયણ છે. જ્ઞાન વૈરાગ શિવ આપે છે. શિવ પૂજન કરો. જ્ઞાન વૈરાગ થી શાંતિ મળે. માનવમાં વૈરાગ નથી અને તેથી જ દુઃખી થાય. કેટલાક લોકો એવા હોય છે મન એવું દુર્બળ બને છે. કલાક 2 કલાક લાઈટ જાય ને તો એમને બહુ દુઃખ થાય. લાઈટ ગઈ. અરે લાઈટ ગઈ તો ગઈ, પણ તું તો ગયો નહીં ને. શાંતિથી રામ રામ, લાઈટ ને જવા દે. વૈરાગ નથી અને તેથી જીવ દુઃખી થાય. જ્ઞાન વૈરાગ તો શિવ આપે છે. સમજણમાં બહુ સુખ છે, અજ્ઞાનમાં અતિશય દુઃખ છે. શિવ પૂજન કરે તેના બુદ્ધિમાં જ્ઞાન ગંગા પ્રગટ થાય. શિવ વૈરાગ આવે છે. સનાતન ધર્મમાં પંચ દેવોની પૂજા છે. પંચ તત્વથી આ શરીર બન્યું છે. શરીર અને આત્મા બે ભિન્ન છે. ભિન્ન હોવા છતાં એક રૂપ થયા છે. જળ શરીર થી ચેતન આત્માને અલગ કરવું છે. આ શરીરમાં જે પંચ તત્વ છે તે પંચ તત્વના પાંચ માલિક દેવોની પૂજા કરવી પડશે. પંચ દેવોની પૂજા કરવાથી જળ ચેતનની ગાંઠ ધીરે ધીરે છૂટે છે. શરીર જળ છે, આત્મા ચેતન છે. વેદાંત એમ કે છે આ જળ ચેતનની ગાંઠ સત્ય નથી, ખોટી છે. ખોટી હોય કે ખરી હોય આ ગાંઠ બહુ દુખાવે છે. જળ શરીર થી ચેતન આત્માને અલગ કરવો છે. આ શરીર પંચ તત્વ થી બનેલું છે. પંચ તત્વ ના પાંચ માલિક દેવ છે. પંચ દેવોની રોજ પૂજા. દેવ પૂજા કરવાની બહુ જરૂર છે. એ જ મોટું પાપ છે કે માનવને દેવ પૂજા કરવાનો આળસ આવે છે, કંટાળો આવે છે. કેટલાક લોકો ગીતાજી નો પાઠ કરે છે, પ્રાર્થના બોલે છે, ઘરમાં પૂજા કરતા નથી. ઘરમાં પ્રેમથી પૂજા, પૂજા કર્યા પછી જ ભગવાન પ્રાર્થના સાંભળે છે. જે પૂજા કરે એનો પાઠ સફળ થાય. સનાતન ધર્મમાં પંચ દેવોની પૂજા છે. પ્રત્યેક માનવનો ધર્મ છે પંચ દેવોની પૂજા કરે. દેવોની પૂજા કર્યા વિના પાણી પણ પીવું. થોડો એવો આગ્રહ રાખ. ભજન વિનાનું ભોજન એ પાપ છે. દેવ પૂજા કર્યા વિના જે ખાય છે એ અન્ન ખાતો નથી, પાપ ખાય. મોહમ અન્નમ વિંદતે અપ્રચેતાઃ સત્યમ બ્રવી વિવધૈ સદસ્યા નાર્યમણમ પુષ્યતિ નો સખાયમ પુષ્યતિ કેવલાહો ભવતિ કેવલાદિ કેવલાદિ કેવલ અઘઃ ભવતિ. દેવ પૂજા કર્યા વિના જે ખાય છે એ પાપ ખાય. પંચ દેવોની પ્રેમથી રોજ પૂજા કરો, તમારું કલ્યાણ થશે. દક્ષ પ્રજાપતિ શિવ તત્વને જાણે નહીં, શિવજીના માટે કુભાવ રાખીને એને યજ્ઞ કર્યો. એના યજ્ઞમાં ભગવાન નારાયણ પધાર્યા નથી, મારા શંકરનું અપમાન કરે છે. નારાયણના હૃદયમાં શિવ છે અને શિવજીના હૃદયમાં નારાયણ છે. હરિહર બંને એક છે. દક્ષનો યજ્ઞ સફળ થયો. દક્ષનો યજ્ઞ દક્ષને મારનારો થયો. પછી તો દક્ષ પ્રજાપતિએ શિવજીની પૂજા કરી છે. હરદ્વાર પાસે કંખલ તીર્થ છે અને તે કંખલ તીર્થમાં ગંગા કિનારે દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે. દક્ષ પ્રજાપતિએ ત્યાં શિવ પૂજન કર્યું છે. શિવજીની પૂજા કર્યા પછી ચતુર્ભુજ નારાયણ ત્યાં પ્રગટ થયા. બધાને પ્રભુએ ઉપદેશ કર્યો છે શિવ મારો આત્મા છે, હરિહર બંને એક જ છે. સનાતન ધર્મના બે અંગ છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ ધર્મ ભગવાન નારાયણ સમજાવે છે અને નિવૃત્તિ ધર્મ શિવ સમજાવે છે. જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેની જરૂર છે. આખો દિવસ પ્રવૃત્તિ કરે એ સારું નથી. કેટલાક લોકો આખો દિવસ પૈસાના જ પાછળ પડે છે. થોડી ફુરસદ મળે તો પૈસાનો જ વિચાર કરે છે, હવે ભાવ વધશે ભાવ ઘટશે. અને શાંતિથી ભગવાનના નામનો જપ કરો. આખો દિવસ પૈસાનો વિચાર ન કરો. પૈસાનું ચિંતન કરવાથી મન બગડે છે અને કામ સુખ નું સ્મરણ કરવાથી મન બગડે છે. અર્થ અને કામ મનને બગાડનાર છે. પૈસા માટે પ્રવૃત્તિ કરો. 24 કલાકનો દિવસ હોય છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે 24 કલાકમાં 6 કલાક 7 કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરો. તમારા ભાગ્યમાં જે પૈસો લખ્યો છે એ જ મળવાનો છે. આખો દિવસ કોઈ પૈસાના પાછળ પડે તેથી પૈસો પણ વધારે મળશે. ભાગ્યમાં લખેલો પૈસો મળે. 24 કલાકનો દિવસ છે, 24 કલાકમાં 7 કલાક. થઈ જાઓ. છ સાત કલાક નિદ્રામાં જાય કોઈ વાંધો નથી, નિદ્રાની જરૂર છે. નિદ્રામાં થાક ઉતરે છે, નિદ્રામાં નવી શક્તિ આવે છે. છ કલાક નિદ્રામાં સાત આઠ કલાક પ્રવૃત્તિ પૈસા માટે કરો, પાંચ કલાક શરીરને આચવી તમારી ફરજ બજાવો, કુટુંબનું ભરણ પોષણ કરો. પ્રારબ્ધ અનુસાર જે વ્યવહાર પ્રાપ્ત થયો છે એ પ્રભુની આજ્ઞા સમજીને કરો. વ્યવહાર એકદમ છોડવો નહીં. કેટલાક એકનો વ્યવહાર છોડે છે, બીજા સાથે વ્યવહાર કરે છે. પ્રારબ્ધ અનુસાર જે વ્યવહાર પ્રાપ્ત થયો છે ચાર પાંચ કલાક પ્રભુની આજ્ઞા સમજીને વિવેકથી કરો. વધારે નહીં તો ચોવીસ કલાકમાં ચાર પાંચ કલાકનો સમય ભગવાનના માટે રહે. પરમાત્મા તમારી સંપત્તિ માંગતા નથી, ભગવાન તમારી પાસે સમય માંગે. કેટલાક લોકો મંદિરમાં જઈને ભગવાનને પાંચસો રૂપિયા આપીને સમજાવી દે છે, પૈસા આપે છે. પૈસાથી તમે કોઈ ગરીબને રાજી કરી શકશો, પૈસાથી પરમાત્માને કોઈ રાજી કરી શક્યો નથી. પરમાત્મા તમારો પૈસો માંગતા પણ નથી, અને પૈસાથી પરમાત્મા મળતા હોય તો આ શ્રીમાન લોકો તો ભગવાનને પણ ખરીદ લે એવા છે. લાખ બે લાખ રૂપિયા ભગવાનને આપી દે, ભગવાનને મારા ઘરમાં બે રહી બે લાખ રૂપિયા આપે છે. પૈસાથી કોઈને પરમાત્મા મળ્યા નથી. ભક્તિમાં પૈસો ગૌણ છે. પ્રાચીન કાળમાં જેટલા સાધુ સંતો થયા છે ઘણા ભાગે બધા જ સંતો ગરીબ હતા. શ્રીમાન સંતો બહુ જ ઓછા છે. ભક્તિમાં ધન ગૌણ છે. પૈસાથી કોઈ પરમાત્માને પ્રસન્ન કરી શક્યો નથી. પરમાત્મા તમારી પાસે સમય માંગે છે. ચોવીસ કલાકમાં વધારે નહીં તો ચાર પાંચ કલાકનો સમય ભગવાનના માટે. એક કલાક પ્રેમથી પૂજા કરો. પૂજા કરવાની બહુ જરૂર છે. જે પ્રેમથી પૂજા કરે છે એના ઉપર ભગવાનની નજર પડે. પ્રેમથી એક કલાક પૂજા કરો. એક કલાક કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરો. થોડું વાંચો અને એનો વિચાર વધારે સમય કરો. શું વાંચો? કેટલાક લોકો આખો દિવસ પુસ્તકો જ બહુ વાંચે છે, તે સારું નથી. થોડુંક વાંચો અને પુસ્તક બંધ કરો. મેં શું વાંચ્યું? મારા માટે શું મળ્યું? એક કલાક પૂજા કરો. એક કલાક કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરો. વધારે નહીં તો ત્રણ કલાક શાંતિથી બેસીને ભગવાનના નામનો જપ. જપ કરવાથી જીવન સુધરે છે. જપ કરવાથી જ પાપની આદત છૂટે છે. જપ કરવાથી જ વાસનાનો વિનાશ થાય. હાથમાં પૈસો હોય તો દાન આપવું એ કઈ બહુ કઠણ નથી. આજકાલ તો શ્રીમાન લોકો સમજી ગયા છે, બહુ વેવું કરીએ તો સરકાર અર્પણ કરવું પડે છે. ભગવાનના માટે સમય રાખે. ચાર પાંચ કલાક શાંતિથી બેસો. ઉકરડામાં અત્તરની વાસ આવતી નથી. જે પ્રવૃત્તિમાં ફસાયેલો રહે છે તેને ભજનાનંદ બ્રહ્માનંદ મળતો નથી. ચોવીસ કલાકમાં ચાર પાંચ કલાક બધી પ્રવૃત્તિ છોડી. અત્યારે હું કોઈનો નથી, હું મારા ભગવાનનો છું. અત્યારે હું પતિ નથી, પિતા નથી, પત્ની નથી, પુત્ર નથી. જગતનો સંબંધ મનથી છોડીને શાંતિથી બેસો. જે મનથી જગતનો સંબંધ છોડે છે એનો જ બ્રહ્મ સંબંધ થાય. ચોવીસ કલાકમાં વધારે નહીં તો ચાર પાંચ કલાકનો સમય ભગવાનના માટે રાખો. શિવ નિવૃત્તિ ધર્મ સમજાવે છે અને નારાયણ પ્રવૃત્તિ ધર્મ સમજાવે. હરિહર બંને એક છે. પ્રભુએ જગતને ઉપદેશ કર્યો છે. શિવચરિત્રનો થોડો ભાવાર્થ વર્ણન. વેદો પણ શંકર ભગવાનનું બરાબર વર્ણન કરી શકતા નથી. જીવ શિવજીનું વર્ણન શું કરી શકે? અતદ વ્યાવૃત્યાયમ ચકિતમભિધત્તે શ્રુતિરપી. જે વેદ પણ મૌન રાખે છે. શિવજીના અનંત ગુણ છે, માનવ એનું શું વર્ણન કરી શકે. માનવની બુદ્ધિ બહુ અલ્પ છે. જગતમાં જેટલા મહાન પુરુષો થયા છે તે બધા જ મહાપુરુષોએ ભગવાન શંકરની બહુ ભક્તિ કરી છે. શિવ કૃપાથી જ વાસનાનો વિનાશ થાય. શિવજીએ કામને બાળીને ભસ્મ કર્યો છે. કામ એ બહુ બળવાન છે. કામ બધાને મારે છે, કામ કોઈને છોડતો નથી. શિવ કૃપાથી જીવ કામ ઉપર વિજય મેળવે છે. ભગવાન શંકર જે જીવ ઉપર કૃપા કરે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. શિવ ભોગ આપે છે, શિવ મોક્ષ આપે છે. શિવ સમાન ઉદાર કોઈ થયો નથી. શિવજી મહારાજનું વર્ણન કોણ કરે છે? સંક્ષેપમાં શિવ ચરિત્રનો થોડો ભાવાર્થ મળે છે. ધર્મ પ્રકરણ પૂરું કરી હવે અર્થ પ્રકરણનો આરંભ
કરે. પુણ્ય કીર્તે કુરુત્વરો સ્વાયંભુવસ્યાપિ મનો હરેરંશાં સજન્મના. પ્રિયવ્રતોત્તાન આગૌ શતં પાપતે સુતૌ વાસુદેવસ્ય કલયા રક્ષાયાં જગતસ્થિતૌ.
મનુ મહારાજ ની આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ, ત્રણ કન્યાઓનો વંશ વર્ણન કર્યો છે. વિદુરજીએ પ્રશ્ન કર્યો, મનુ મહારાજ ના બાળકોનો વંશ સાંભળવાની ઈચ્છા છે. મનુ મહારાજ ના ત્યાં બે પુત્ર થયા છે, પ્રિયવ્રત અને ઉત્તાનથાર. પ્રિયવ્રત ના વંશ ની કથા પંચમ સ્કંધમાં આવે છે. ઉત્તાન પાક ના વંશ ની કથા ચતુર્થ સ્કંધમાં. ઉત્તાન પાક રાજા ના ઘેર બે રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. સુનીતિમાં ઘણા સદગુણ છે, પણ સુનીતિમાં સૌંદર્યનો અંશ બહુ ઓછો છે. સુરુચિમાં ખાસ કોઈ સદગુણ તો નથી, પણ સુરુચિમાં સૌંદર્ય છે. સૌંદર્યનો રાજાને મોહ થયો છે. રાજા સુરુચિમાં ફસાયા છે. બહાર જે આંખ છે એને ચર્મ ચક્ષુ કે છે, અને અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે. જગતના સ્ત્રી પુરુષોને ચર્મ ચક્ષુથી જોશો નહીં, જ્ઞાન ચક્ષુથી. ચર્મ ચક્ષુ ઘણા ભાગે ચામડીને જુએ છે, ચામડીનો જ મોહ થાય છે. આ શરીરને ચામડી વિનાનું જોવાની ટેવ પર ધીરે ધીરે મોહ ઓછો થશે. ચર્મ ચક્ષુ ચામડીને જુએ છે, જગતના સ્ત્રી પુરુષોને અંદરની આંખથી. અંદર જે આંખ છે એનું નામ જ્ઞાન ચક્ષુ છે. બહાર જે આંખો છે એનું નામ ચર્મ ચક્ષુ છે. સ્વપ્નમાં અંદરની આંખો મળે છે. જે આંખથી સ્વપ્ન દેખાય છે એ જ્ઞાન ચક્ષુ છે. જગતના સ્ત્રી પુરુષોને જ્ઞાન ચક્ષુથી જુઓ, ચર્મ ચક્ષુ ચામડીને જુએ છે, ચામડીનો મોહ થાય છે. રાજાનું મન સુરુચિ રાણીમાં ફસાયું હતું. સૌંદર્યનો મોહ થાય તો જ્ઞાન વિવેક વહી જાય છે. સુરુચિના કહેવાથી રાજાએ સુનીતિનો ત્યાગ કર્યો. સુનીતિ રાજમહેલના બહાર રહે છે, અને રાજા ઉત્તાન બાદ સુરુચિ રાણી સાથે રાજમહેલમાં. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે, આપણે બધા ઉત્તાન બાદ જેવા છે. પાદ શબ્દનો અર્થ છે પર, અને ઉત્તાન શબ્દનો અર્થ છે ઉપર. જેના પગ ઉપર છે અને માથું નીચે છે એને ઉત્તાન તરીકે છે. માના પેટમાં ગર્ભમાં બધા જીવ ઉત્તાન થાય છે, માથું નીચે અને પગ ઉપર થાય છે. જીવ બહાર આવે છે ત્યારે પેલું માથું બહાર આવે છે, પગ પાછળથી આવે છે. મારા પેટમાં માથું નીચે અને પગ ઉપર થાય છે, બધા જીવ ઉત્તાન ભાગ છે. આ જીવને બે રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. આ જીવને નીતિ ગમતી નથી, જીવને રુચિ પ્યારી લાગે છે. ઇન્દ્રિયો માગે તે સુખ ભોગવવાની ઈચ્છા એ જ સુરુચિ છે. ઈચ્છા ઉપર અંકુશ રાખે છે. ઇન્દ્રિયો માગે તે સુખ તરત જ ભોગવશો નહીં. તમે માલિક છો અને ઇન્દ્રિય નોકર છે. નોકરને અક્કલ ઓછી હોય છે. નોકર માગે તો એકદમ આપવું નહીં, વિચાર કરો આ શું માગે છે. રાજા સુરુચિ રાણીના આધીન છે. જીવને રુચિ પ્યારી લાગે છે. ઇન્દ્રિયોનું સુખ ભોગવવા માટે જીવ ધર્મને અને નીતિને ભૂલે છે, ધર્મ અને નીતિને ઘરમાંથી બહાર કાઢે છે. જીવને રુચિ પ્યારી લાગે છે. રાજા સુરુચિના આધીન થયા છે. સુરુચિના ઘેર બે બાળકો, સુરુચિના ઘેર એક પુત્ર થયો, સુનીતિના ઘેર એક બાળક થયો છે. સુરુચિનો જે દીકરો છે એનું નામ ઉત્તમ છે અને સુનીતિનો જે પુત્ર છે એનું નામ ધ્રુવ છે. ઇન્દ્રિય અને વિષય નો સંબંધ થયો કે બે ચાર મિનિટ જે સુખ નો વાસ થાય છે. સંસારનું બધું સુખ ક્ષણિક છે. સંસારનું કોઈ પણ સુખ બે ચાર મિનિટ થી વધારે ટકતું નથી. એ ઉત્તમનો સ્વરૂપ છે. ઉત્ત શબ્દનો અર્થ છે ઈશ્વર અને તમ શબ્દનો અર્થ છે અંધકાર. અંધકાર એ અજ્ઞાનનું પ્રતીક છે. જેને રુચિ પ્યારી લાગે છે, જેનું મન ઇન્દ્રિય સુખમાં ફસાયેલું છે, એને પરમાત્માનું જ્ઞાન થતું નથી. જે જીતે ઇન્દ્રિય છે, જે પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખીને સતત ભક્તિ કરે એ જ ભગવાનને ઓળખી શકે છે. જે ઇન્દ્રિયોનો દાસ છે એ ભગવાનની ભક્તિ કરી શકે નહીં. જે જીતે ઇન્દ્રિય છે, એક એક ઇન્દ્રિય નો સંયમ રાખે. સંપત્તિ થી થોડું સુખ મળે છે, સંયમ થી બહુ સુખ મળે છે. સુરુચિનો દીકરો ઉત્તમ છે. જેને સુરુચિ પ્યારી લાગે છે અને ઈશ્વરનું જ્ઞાન થતું નથી. સુનીતિનો દીકરો જે છે એનું નામ ધ્રુવ છે. ધ્રુવ શબ્દનો અર્થ છે જેનો નાશ થતો નથી, ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી. ભક્તિમાં આનંદ ન આવે તો પણ ભક્તિ છોડવી નહીં, ભક્તિ કરતા જ રહેવું. ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી, ભક્તિમાં આનંદ ન આવે તો જીવ વિષયાનંદ ભોગવવાનો વિચાર કરે છે. ભાગવતની કથા સાંભળો છો, તમારાથી બને તો નિયમ લેજો કે ભક્તિમાં આનંદ ન આવે તો પણ મારે ભક્તિ છોડવી નથી અને વિષયાનંદ હવે ભોગવો નથી. સંસારમાં સર્વ પ્રકારનું સુખ અનેક વાર ભોગવ્યું, સુખ ભોગવીને આજ સુધી શાંતિ મળી. ભોગમાં ક્ષણિક શાંતિ છે, ત્યાગમાં બહુ શાંતિ છે.
સુખદેવજી મહારાજ વર્ણન કરે છે.
સુનીતિનો દીકરો ધ્રુવ છે. ભક્તિમાં જલ્દી આનંદ આવશે નહીં અને આનંદ આવે ને એ આનંદ કાયમ ટકે છે. આનંદ ન આવે તો પણ ભક્તિ છોડશો. સુનીતિનો દીકરો ધ્રુવ છે. રાજાને સુરુચિ પ્યારી લાગે છે, સુનીતિ અરખામણી લાગે છે. રાજાએ સુનીતિને ઘરમાંથી કાઢી દીધી. જીવ સંસારનું સુખ ભોગવે છે ત્યારે નીતિને ઘરમાંથી કાઢી નાખે છે. સુનીતિ રાજમહેલના બહાર વિષય આનંદ મનને ચંચલ બનાવે છે, વિષય આનંદ આરંભમાં દુઃખ આપે છે, પરિણામમાં પણ દુઃખ આપે છે, મધ્યમાં સુખનો વાસ કરાવે છે. બે મિત્રો હતા, એમને જાત્રા કરવાની ઈચ્છા છે. તે જાત્રા કરવા નીકળ્યા. એક મિત્ર એવો હતો, એને ઘરમાં એવી ટેવ પડી હતી કે પલંગ ન હોય તો એને ઊંઘ આવે, પલંગમાં સુવાની એને આદત પડી. એને વિચાર કર્યો, જાત્રામાં કોઈ જગ્યાએ પલંગ મળે ન મળે, આપણે સાથે રાખીએ તો શું ખોટું છે? શોખીન માણસ શું ન કરે. જાત્રા કરવા ગયા ત્યારે સાથે એક પલંગ પણ રાખ્યો. વિચાર ગાડી રહે બધો સામાન લઈને જાત્રા કરવા ગયા. પ્રાચીન કાળમાં લોકો જાત્રા કરવા જતા હતા ત્યારે બહુ જ ઓછો સામાન લઈને જતા. આ ગાડીની સગવડ નહોતી, છાજીને જાત્રા કરતા. ત્યારે પાપનો નાશ થતો હતો. જાત્રામાં થોડું દુઃખ સહન કરો તો પાપ પડશે. સર્વ પ્રકારની સગવડ મને મળવી જોઈએ એવો આગ્રહ રાખશો. હવે તો ગાડીની સગવડ થઈ ગઈ અને ત્યારથી લોકો જાત્રા કરવા જાય ત્યારે આખું ઘર ઉઠાવીને લઈ જાય. કેટલાક તો ઘરમાં લિસ્ટ બનાવે છે, શું શું જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ ને તો કોઈ અંત જ આવતો નથી, બધું જ જોઈએ. તે જાત્રા કરવા નીકળે ત્યારે પલંગ પણ સાથે રાખે. એને એવો વિચાર કર્યો, મારે ક્યાં ઉઠાવવાનું, મજૂર ઉઠાવશે. જાત્રામાં એક ઠેકાણે એવો પ્રસંગ આવ્યો કે કોઈ મજૂર મળ્યો છે. હવે મજૂર ન મળે તો પછી કોણ ખાકો ઉઠાવે. એને વિચાર કર્યો, સારું થયે આજે હું જ મજૂર થઈ જાઉં. તે પલંગ રાખ્યો માથે, પલંગ ઉપર બીજો બધો સામાન બોજો લઈને ચાલે છે. માર્ગમાં એક સજ્જન મળ્યા અને તે સજ્જને પ્રેમથી ઠપકો આપ્યો, જાત્રા કરવા નીકળ્યા છો, કેટલો બોજો માથે રાખો છો, તમારા માથે બોજો છે, વજન તમને છે, તમને જોતા મને દુઃખ થાય છે, તમને કેટલો ત્રાસ થતો હશે. ત્યારે એને કહ્યું, મને ત્રાસ નથી, રાત્રે બહુ મજા આવે. આ કોઈ જાત્રીની કથા છે કે તમારી જ કથા છે? માનવ સંસારનું ક્ષણિક સુખ ભોગવવા માટે આખો દિવસ દુઃખનો પહાડ માથે રાખે, અતિ દુઃખ સહન કરીને ક્ષણિક સુખ ભોગવે છે. માનવ લૌકિક સુખના માટે જેટલું દુઃખ સહન કરે છે એટલું દુઃખ ભગવાનના માટે સહન કરે ને તો ભગવાનને દયા આવે. આ બે આનંદ તમારા આગળ રાખ્યા છે, વિષય આનંદ અને ભજન આનંદ. વિષય આનંદ આરંભમાં દુઃખ આપે, પરિણામમાં દુઃખ આપે. વિષય આનંદ તનને બગાડે, મનને બગાડે. ભક્તિમાં કદાચ આનંદ ભલે ન આવે, જે ભક્તિ કરે એનું તન મન શુદ્ધ થાય. આ બે આનંદ તમારા આગળ રાખ્યા છે, ધ્રુવ ભજન આનંદ છે અને ઉત્તમ એ વિષય આનંદ છે. ધ્રુવજી 5 વર્ષના થયા છે. એક વાર ધ્રુવજી મિત્રો સાથે રમતા હતા, એક બાળક એવું બોલ્યું, આ ધ્રુવને એના પિતા ઘરમાં રાખતા નથી, તેની માને ઘરમાંથી કાઢી મૂકી. ધ્રુવજીએ તે સાંભળ્યું, દોડતા દોડતા આવ્યા છે. માને પૂછે છે, માં પિતાજી ક્યાં છે? માનું હૃદય બધાયું. બાળક હવે મોટો થયો છે, સમજવા લાગ્યો છે. હું એને કેવી રીતે કહું કે તારા પિતાએ મારો ત્યાગ કર્યો? સુનીતિ બાળકને પ્રેમથી સમજાવે છે, બેટા આ જે રાજમહેલ દેખાય છે એ રાજમહેલમાં તારા પિતાજી નહીં છે, આપણે અહીંયા નહીં. એમાં મારે પિતાજીને મળવું છે. હવે માં શું બોલે? ધ્રુવજી દોડતા દોડતા રાજમહેલ. રાજાએ સુનીતિ રાણીનો ત્યાગ કર્યો હતો. રાજમહેલમાં જે નોકરો છે સેવકો છે તે બધા સુનીતિને માના. સુનીતિનો દીકરો રાજમહેલમાં આવ્યો તે બધા પ્યાર કરે. બધાને પૂછે છે કે પિતાજી ક્યાં છે? ત્યારે કહ્યું તો અંદર વિરાજે ધ્રુવજી અંદર ગાય છે. ધ્રુવજી એ જોયું છે સોનાનું સિંહાસન છે, મખમલની ગાદી છે, મારા પિતા સિંહાસનમાં બેઠા છે, એમના ગોદમાં મારો ભાઈ ઉત્તમ છે, રમે છે. સુરુચિ રાણી સુંદર શૃંગાર કરીને ત્યાં ઉભી છે. ધ્રુવજી દોડતા દોડતા પિતાનું વૈભવ જોઈને બાળક રાજી થયો, મારા પિતા સિંહાસનમાં બેઠા, એમના ગોદમાં મારો ભાઈ છે, મને પણ ગોદ મારે છે. બાળક દોડતો આવે, કોઈ બાળક તમારી પાસે આવે તો તે બાળકમાં તમે બાલકૃષ્ણના દર્શન, બાળકમાં વિકાર ન હોય, વાસના ન હોય ત્યાં સુધી એ ઈશ્વરનું સ્વરૂપ છે. વિકાર વાસના જાગ્યા પછી જીવ ભાવ આવે. કેટલીક માતાઓ એવી હોય છે પોતાના બાળકમાં તો એમને કનૈયો દેખાય છે, તો પાડોશીના છોકરાઓ આવે, બીજા કોઈ આવે તો આંખમાં પૂછે છે, પછી એને સમજાવે છે, જાય છે તારી બાજુને બોલાવતી હશે, જાય છે. આંખમાં પ્રેમ રાખે બાળકને, બાલકૃષ્ણની ભાવનાથી બાળકને રાજી કરે, પરમાત્માને રાજી કરે. ધ્રુવજી દોડતા આવ્યા છે, પિતાજીને કહ્યું છે મને ગોદ, બાળકને ગોદમાં લેવાની રાજાને ઈચ્છા થઈ છે. ઓર્મણમાં સુરુચિ રાણી ત્યાં ઉભી હતી, એને તે સહન થયું, એના આંખમાં વેર છે. ભક્તિમાં આંખ મુખ્ય છે, જેના આંખમાં પ્રેમ છે, જે બધાને પ્રેમથી જુએ છે એ જ ભક્તિ કરી શકે. સુરુચિના આંખમાં વેર છે. સુરુચિનો દીકરો ધ્રુવ, એને રાજા ઉત્તાન બાદ ગોદમાં લેવા તૈયાર થયા છે. ઉર્મણમાને સુરુચિને તે સહન થયું નથી. રાજાને કહ્યું છે ખબરદાર, એને ગોદમાં લીધો, તમારો દીકરો ઉત્તમ છે, એને જ રમાડો, આ તમારો દીકરો નથી. રાજા સુરુચિ રાણીના આધીન થયો. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે પુરુષ અતિશય સ્ત્રીના આધીન રહે છે એને જોતા પણ પાપ લાગે. વિશ્વાસ પાત્રમ ન કિમસ્તિ લોકે નારી. સ્ત્રીમાં વિશ્વાસ રાખજો, અતિ વિશ્વાસ રાખશો, અતિ વિશ્વાસ કોઈ પુરુષમાં પણ રાખશો ને, અતિ વિશ્વાસ ઈશ્વરમાં જ રાખશો. સ્વભાવ બદલતા વાર લાગતી જ નથી, મન બગડી જાય છે. અનેક વાર મિત્ર જે હતો એ જ શત્રુ થઈ જાય છે. રાજા સુરુચિ રાણીના આધીન થયા. જે પુરુષ અતિશય સ્ત્રીના આધીન રહે છે એને જોતા પણ પાપ લાગે. અતિ કામી પુરુષને સ્ત્રીનું બધું સારું જ લાગે, અતિ કામી પુરુષને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી. કેટલાક લોકો એવા થયા છે એમને માની ભૂલ દેખાય છે, પત્નીની ભૂલ દેખાતી નથી. પત્નીનો પક્ષ લઈને મા બાપનું અપમાન કરે છે. જે ગ્રસ્ત પત્નીનો પક્ષ લઈને માતા પિતાને જવાબ આપે, અનાદર કરે, એના પુણ્યનો નાશ થાય, એક દિવસ એનું પતન થાય. અતિ કામી પુરુષને સ્ત્રીનું બધું સારું જ લાગે, એને સ્ત્રીમાં કોઈ દોષ જ દેખાતો નથી. કેટલાક તો એવું સમજે છે કે આ બહુ ભોળી છે, ગોગલ ગાય દેવી છે. અરે ભોળી નથી, કપટી છે. ગોગલ ગાય જેવી નથી, માર્ગણી બે જેવી. તને મોહ થયો છે. આપણા શાસ્ત્રોમાં કોઈ ઠીકાણે સ્ત્રીની નિંદા કરી નથી, કોઈ ઠીકાણે પુરુષની નિંદા નથી. આ બગડેલા મનની, જેનું મન અતિશય બગડ્યું છે તેને સ્ત્રીનું બધું સારું જ લાગે. રાજા ઉત્તાન બાદ સુરુચિ રાણીના આધીન થયા. ધ્રુવને ગોદમાં લેવાની ઈચ્છા છે, સુરુચિએ ના પાડી, એને ગોદમાં લેશો? રાજાએ વિચાર કર્યો ધ્રુવને ગોદમાં લઉં તો સુરુચિ રાણી નારાજ થશે, કામી પુરુષ સ્ત્રીને રાજી રાખે છે. રૂબાબમાં આવેશ પામ્યો. રાજાને મેં હાથમાં રાખ્યો છે, હું જે કહું એ જ થશે. બહુ રૂબાબમાં બોલી, હે તું જાણે અહીંયા તારું શું છે, આ ગાદીમાં બેસવા તું લાયક નથી. ધ્રુવજી હાથ જોડ્યા છે અને કહ્યું છે, હું પિતાજી નો દીકરો નહીં, કે તું શાનો રાજા નો દીકરો, રાણી હું છું, તારી માં મારી દાસી થાય, દાસી નો દીકરો અને ગાદીમાં બેસવા જાય, તને અક્કલ નથી, જાય આ ગાદીમાં બેસવા તું લાયક નથી, તું દાસી નો દીકરો છું, આ ગાદીમાં તારે બેસવું હોય તો વનમાં જઈને ભગવાનની ભક્તિ કર, પરમાત્મા પ્રસન્ન થયા પછી માં સુરુચિ રાણીના ઘેર મને જન્મ આપો, મારા ત્યાં તારો જન્મ થાય તો જ આ ગાદી મળશે. અરે પરમાત્મા પ્રસન્ન થયા પછી તારા ઘેર જન્મ લેવાની શી જરૂર છે, આ તો મૂર્ખ છે તે બકે. તું સુનીતિ નો દીકરો છે, તારી માં મારી દાસી છે, રાણી હું છું. ધ્રુવજીને હજુ આશા છે, ઓરવડમાં ના પાડે તો પણ પિતાજી મને ગોદમાં લે છે, પિતાજીના સમૂહ જોડે છે. રાજાને રાણીની ભીખ લાગે છે, બાળકને ગોદમાં લઉં તો રાણી નારાજ થશે, રાણીને રાજી કરવા માટે રાજાએ ભૂખ ફેરવી, ધ્રુવના સામુ જોતા પણ નથી. બાળક ત્યાં ઊભો છે, સુરુચિને ક્રોધ આવ્યો છે, બહુ રૂબાબમાં બોલ્યો છે, એને ખસક છે, રાજા મારા હાથમાં છે, હું જે કહું તે જ થશે. નિર્દોષ બાળક ઊભો છે, એ સુરુચિને સહન થયું, તું જાણી સુરુચિ બહુ રૂબાબમાં બોલી છે, સુરુચિ જેવી રીતે રૂબાબમાં બોલી છે એવું કઈ રૂબાબમાં મને બોલતા આવડતું નથી, તમને કદાચ આવડતું હશે, ઘરમાં કોઈ દિવસ રૂબાબમાં બોલશો, વાણીમાં મીઠાશ રાખ, વાણીમાં ગરમાશ રાખ, કર્કશ વાણીમાંથી કલહ ઉત્પન્ન થાય છે, ઘરની જે મુખ્ય સ્ત્રી છે એ અતિ મધુર બોલે તો ઘરમાં ઝઘડો થાય, કલહનું મૂળ કર્કશ વાણી છે. સુરુચિ બહુ રૂબાબમાં બોલે છે, એને થસક છે, રાજા મારા હાથમાં છે, એ તું જાય છે, તારું શું છે, આ ગાદીમાં બેસવા લાયક નથી, જતો નથી, નફટ છે, જાય છે, ક્રોધ કરે છે, ગમે તેવું બને, તારી માં મારી દાસી છે, મારી માને દાસી કહે છે, દાસી શબ્દ ધ્રુવજીના હૃદયમાં પાણ જેવો વાગ્યો, બાળક બધું સમજે છે, મારી માને દાસી કહે છે, ત્યારે તો ધ્રુવજીને દુઃખ થયું છે, ધ્રુવ રડવા લાગ્યો, બાળક રડે છે તે જોઈને ઓરવણમાં હસે છે, સુરુચિ હસવા લાગ્યો, હું કેવી દઈ છું, બાળકને મેં તમ કર્યો, બાળક રડે છે, સુરુચિને આનંદ થયો છે, મેં એને કેવી રીતે તમ કર્યો છે, સુરુચિ હસે છે, બાળકને માં યાદ આવી છે, રડતો રડતો મા પાસે જાય છે, સુનીતિને પ્રાણ કરતા પ્યારો લાગે, બાળક રડતો રડતો આવે છે તે જોયું, એ દોડતી દોડતી બહાર થઈ, મારા બાળકને કોને રડે, બાળકને ઉઠાવીને ગર્ભમાં લઈ આવે છે, ગોદમાં લઈને પ્યાર કરે છે, માથું સૂજે છે, બેટા કેમ રડે છે, તને શું થાય છે, તું ક્યાં ગયો, જેની માં સુનીતિ છે, સુનીતિ નો દીકરો સુશીલ હોય, માતા પિતાના આચાર વિચાર બાળકોમાં આવે, પિતા પુણ્યશાળી હોય તો છોકરો જ્ઞાની ભગવદ ભક્ત થાય, સુશીલો માતૃ પુણ્યેન પિતૃ પુણ્યેન ચાતુરા ઔદાર્યમ વંશ પુણ્યેન આત્મ પુણ્યેન વૈભવ, એ સુનીતિનો દીકરો છે, ધીર ગંભીર છે, એને બહુ દુઃખ થયું છે, એ રડે છે પણ એવું બોલતો નથી કે ઓરમણમાં એ મારો તિરસ્કાર કરે, એવું બોલું ને તો ઓરમણમાં ની નિંદા કરવા એક દાસી ત્યાં આવી છે અને તે દાસી એ બધી કથા સંભળાવી રાજમહેલ માં ગયા હતા. પિતાજી ગોદમાં લેવા તૈયાર થયા હતા. ઓરમણ માં એ ના પાડી અને કહ્યું, તું વન માં ચાલ્યો જ, તારી માં મારી દાસી છે, તું દાસી નો દીકરો છે, એવું ઓરમણ માં બોલે છે. તેથી ભાઈ ને દુઃખ થયું છે. સુનીતિ એ બધું સાંભળ્યું છે. સુનીતિ એ વિચાર કર્યો, મારે બાળકને સારા સંસ્કાર આજે હું બે કડવા શબ્દો બોલું તો તેના મનમાં વેરનું બીજા રોપણ થશે. મારા બાળકને રાજ સંપત્તિ ભલે ન મળે, મારે એને સારા સંસ્કાર આપવા છે. સંપત્તિથી થોડું સુખ મળે છે, સંયમથી સરળતાથી સારા સંસ્કાર હોય તો બહુ સુખ મળે છે, પૈસાથી જ સુખ મળે છે. આ કલ્પના મનમાં આવી તેથી પાપ વધ્યું છે. જીવનમાં પૈસાની જરૂર છે. આપણા ઋષિઓએ ધનને સાધન માન્યું છે. ધન સાધ્ય નથી, ધન સાધન છે. સાધ્ય પરમાત્મા છે. મારા બાળકને રાજ સંપત્તિ ભલે ન મળે, હું એને સારા સંસ્કાર. સુનીતિને દુઃખ તો થયું છે. બે મિનિટ એના પિતાના ગોદમાં બેઠો હોત તો સોવાનું. મેં એનું જરાય કઈ બગાડ્યું નથી. વિના કારણ વેર કર્યો, મારા બાળકનો તિરસ્કાર કર્યો, મારા બાળકને રડાવ્યું. સુનીતિ દુઃખના વેગને દબાવે છે અને બાળકને પ્રેમથી સમજાવે છે, બેટા તારી ઓરમણમાં એ તને જે કહ્યું છે એ જ હું તને કહું છું.
આરાધયા રોક્ષજ પાદ પદ્મમ યદિ ઇચ્છસે ધ્યાસનમુત્તમો યથન.
ઓરમણ માએ કહ્યું હતું, વનમાં ચાલ્યો ત્યારે એને વાત. સુનીતિમાં એ જ ઉપદેશ કરે છે. ઓરમણમાં બહુ રૂબાબમાં બોલે છે અને તેથી બાળકના હૃદયને ધક્કો લાગે. આજ સુનીતિમાં એ જ ઉપદેશ બહુ પ્રેમથી કરે છે, બેટા ભીખ માંગવી છે તો ભગવાન પાસે માંગો. આ જગતમાં શ્રીમાન એક શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ વિના જગત દરિદ્રી છે. તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે ગભરાશો નહીં. દુઃખ એ તમને સુખ આપવા માટે આવ્યું છે. દુઃખ એ તમારા પાપને બાળવા માટે આવ્યું છે. દુઃખ એ તમારા ઘરમાં કઈ લેવા માટે આવ્યું નથી, એ જવાનું છે. દુઃખમાં ગભરાશો બને ત્યાં સુધી તમારા દુઃખની કથા કોઈ માનવને કહેશો. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે ધૈર્ય ધારણ કરો. એકાંતમાં બાલકૃષ્ણલાલની પ્રેમથી પૂજા કરો. ભોગ ધરો, લાલાની આરતી ઉતારો અને પછી દરવાજો બંધ કરીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે પ્રેમથી કીર્તન કરો. અને તે કીર્તન કરતા કરતા તમારા ભગવાનને કહેજો કે હું બહુ દુઃખી છું, મારી આ દશા છે. ભગવાન બધું સાંભળે છે. ભગવાન ઘણું ઘણું આપે છે. ભગવાન જયારે આપે છે ત્યારે માનવ લેતો થાકી જાય. ભગવાન ચાર હાથથી આપે છે, માનવ બે હાથથી કેટલું લેશે? ભગવાન આપે છે પણ કોઈ દિવસ એવું બોલતા નથી કે મેં તને આપ્યું છે. માનવ એવો સ્વભાવ છે, થોડુંક પણ આપે ને તો અનેક વાર બોલશે, મેં આપ્યું છે, મેં મદદ કરી છે, મારા ત્યાં માગવા આવ્યા. જીવનો સ્વભાવ છે આપ્યા પછી એ બોલે છે. ભગવાન ઘણું ઘણું આપે છે, કોઈ દિવસ બોલતા નથી. બેટા ભીખ માંગવી છે તો ભગવાન પાસે ભીખ માંગવી. જે ઘરમાં માન નથી તે ઘરમાં રહેવું. આ ઘરમાં તું રહીશ તો તારી ઓરમણમાં રોજ ભેણું મારશે. બેટા તું રડે ત્યારે મને પણ દુઃખ થાય. જ્યાં માન નથી ત્યાં રહેવું નહીં, તું વનમાં જા. ધ્રુવજી એ કહ્યું છે, માં મને એકલાને તું વનમાં મોકલે છે, તું મારી સાથે વનમાં નહીં આવે. ગાડીમાં મારી દાસી છે, તને આ ઘરમાં માન નથી, મા આ ઘરમાં તું કેમ રહે છે? આપણે બે જણ વનમાં જ મને એકલાને મોકલે છે, હું એકલો કેવી રીતે જઉં? માં આપણે બે જણ વનમાં જઈશું, કોઈ દિવસ ભગવાન ને દયા આવશે, આ ઘરમાં તને ક્યાં માન? સુનીતિ એ કહ્યું છે, બેટા હું જાણું છું મને માન નથી, મારા પતિ દેવે મારો ત્યાગ કર્યો છે, મારા સામે જોવાની એમને ઈચ્છા થતી નથી, પતિદેવ ભલે મારો ત્યાગ કરે, મારે પતિનો ત્યાગ કરવો નથી, મેં પતિમાં પરમાત્માની ભાવના રાખી. આપણા ભારતમાં જે લગ્ન થાય છે એ ધર્મના માટે લગ્ન થાય છે, દેવ બ્રાહ્મણ અને અગ્નિ આ ત્રણની સાક્ષીમાં લગ્ન થાય છે, લગ્નનો ભંગ થઈ શકે. મેં પતિમાં પરમાત્માની ભાવના રાખી છે, મારા પિતાજીએ પતિદેવને મારું દાન કર્યું, હું સ્વતંત્ર નથી, હું મારા પતિદેવના આધીન છું, હું પતિદેવનો ત્યાગ નહીં કરું. મેં કથામાં સાંભળ્યું છે, ધર્મ વિરુદ્ધ ભક્તિ ભગવાનને ગમતી, ભક્તિ ધર્માનુકૂળ. પતિદેવ ભલે મારો ત્યાગ કરે, હું પતિદેવનો ત્યાગ નહીં કરું, મેં પતિમાં પરમાત્માની ભાવના રાખી, હું જાણું છું આ ઘરમાં મને માન નથી, મારે આ ઘર છોડવું નથી. આજ સુધી હું મારા પતિદેવની સેવા કરતી હતી, આજથી હું સાવધાન રહીશ, મારા પતિને જે બહુ પ્યારી લાગે છે સુરુચિની હું દાસી છું, એ મારો તિરસ્કાર કરશે, એ મારું અપમાન કરશે, તે બધું હું સહન કરે, કોઈ દિવસ ભગવાનને દયા કરશ, હું મારો ધર્મ નહીં છું, મારે પતિદેવનો ત્યાગ કરવો નથી, પતિદેવ ભલે મારો ત્યાગ કરે, હું ત્યાગ નહીં કરું, મારે આ ઘર છોડવું નથી, મારું અપમાન કરે તે સહન કરીશ, હું એમની સેવા, હું પરતંત્ર છું, હું સ્ત્રી છું, તું સ્વતંત્ર છું, તને ઘરમાં રહેવાની શી જરૂર છે? તું ઘર છોડીને વનમાં, હું તારી સાથે નહીં આવું, મારો આશીર્વાદ તારી સાથે આવ. બેટા મારા પેટમાં તું હતો ત્યારે જે પ્રભુએ તારું રક્ષણ કર્યું તે જ ભગવાન જંગલમાં તારું મંગલ કરશે, હું નારાયણના ચરણમાં તને અર્પણ કરું છું, આજથી નારાયણ તારા પિતા છે, જે પિતા તારા સામે જોવા તૈયાર નથી તે પિતાના ઘરમાં રહેવાની શીખ, જીવ ઈશ્વરનો દીકરો છે, વેદમાં ભગવાન એવું બોલ્યા છે, શ્રવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે નામાનિ દિવ્યાનિ તસ્થો, આ જીવ મારો દીકરો છે, મને બહુ પ્યારો લાગે છે, પરમાત્મા સર્વના પિતા છે, નારાયણના ચરણમાં હું તને અર્પણ કરું છું, આજથી તું નારાયણનો છે. બેટા મનમાં જઈને ભગવાનની ભક્તિ, મનમાં ગયા પછી કોઈ સાધુ સંત મળે એમને સાષ્ટાંગ પ્રણામ, મા બાળકને શિખામણાવે, સમજાવે, સંતો નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે, સંસારમાં બધો પ્રેમ સ્વાર્થથી ભરેલો, કોઈ સાધુ સંત હોય એમને સાષ્ટાંગ વંદન, છેલ્લા શ્વાસ સુધી ભગવાનના નામનો જપ કરતા કરતા પ્રેમથી પરમાત્માને પોકારે, જે ભગવાનને પોકારે છે કોઈ દિવસ ભગવાનના કાને તે શબ્દ જાય છે, ભગવાન દોડતા દોડતા પરમાત્મા તને ગોદમાં લેશે, પરમાત્મા નારાયણ તારા પિતા છે, જે ગાદીમાં જે ગાદીમાં તારા પિતાજી બેસે છે, ભવિષ્યમાં બીજો કોઈ બેસશે એ ગાદીમાં બેસવાની તું ઈચ્છા રાખીશ? અન્યાય આપી અનધિષ્ઠિત, બેટા મારી બહુ ઈચ્છા છે મારો દીકરો મહાન ભગવદ્ ભક્ત બને, માની ઈચ્છા અનુસાર દીકરો થાય, કોઈ માના મનમાં કેવું એવી ઈચ્છા હોય મારો દીકરો મહાન ભગવદ્ ભક્ત બને એવું જ થશે. આજકાલની માતાઓ જો એવી ઈચ્છા રાખે છે મારો દીકરો પરદેશનો સાહેબ બને, ઈચ્છા છે, મારો દીકરો મહાન વીર બને, મહાન ભગવત ભક્ત. સુનીતી બાળકને સમજ્યા, માના બોધમાં ધ્રુવજી બેઠા હતા, ધ્રુવજી એકદમ ઉભા થયા. માને દુઃખ થયું છે, પણ માએ દુઃખ નો વેદ દબાવ્યો છે. અત્યારે બાળકના સામે મારે રડવું નથી, અત્યારે હું રડું ને તો એને દુઃખ થશે, મારે દુઃખ નો વેદ દબાવ્યો. બાળકના આશીર્વાદ. બાળક મનમાં જાય છે, માં જુએ છે, મારું હૃદય ભરાયું છે, મારું પાપ કેવું છે. 5 વર્ષના બાળકને હું વનમાં મોકલું છું, મારા ઘરમાં રહેવા, અને મારા બાળકને હું વનમાં મોકલું છું. વ્યાકુળ થઈ છે, દોડતી દોડતી જાય છે, બેટા બેટા ઉભો રહેવો. ધ્રુવજી દ્વાર સુધી ગયા છે, સુનીતિ દોડતી ત્યાં આવી છે, બાળકને પ્રેમથી નિહાળે છે. બાળકને સમજાવે છે, બેટા તું મારો કાયો દીકરો, હું જે કહું તે તું કરીશ ને. બાળકે હાથ જોડ્યા છે અને કહ્યું છે, માં તું જે કહીશ તે હું કરીશ. બેટા હું તને ખરું કહું છું, તારી ઓરમણ માએ તને સુંદર ઉપદેશ કર્યો, તું મને પદે ન લાગે તો પણ હું તને આશીર્વાદ આપીશ. એટલે મારી બહુ ઈચ્છા છે જે તારા પિતાને બહુ પ્યારી લાગે છે, તારી ઓળમણમાં તને આશીર્વાદ. માન અપમાન લાભ હાનિ સુખ દુઃખ એ આપણા કર્મના જ ફળ છે. હું તો એવું માનું છું, પૂર્વજન્મમાં ઓળમણ માનું તે કઈ અપમાન કર્યું હશે. બેટા વેરની શાંતિ વંદનથી થાય, વેરની શાંતિ પ્રેમથી થાય. જે તારા પિતાને બહુ પ્યારી લાગે છે બેટા, એને પ્રેમથી વંદન કર, તારી ઓળમણમાં તને આશીર્વાદ આપે, મારી બહુ એવી ઈચ્છા છે. સુનીતિએ વિચાર કર્યો, શત્રુને વંદન કરે, ઓળમણ મારે સદભાવથી વંદન કરે તો ભગવાનને દયા આવશે, સુરુચિમાં અરુચિ રાખીશ. તારી ઓરમણ માએ તને સુંદર ઉપદેશ કર્યો છે. બાળકને સમજાવે, બાળક ઓરમણ માને વંદન કરવા આવે છે. એ ગાદીમાં બેઠી છે, અક્કડમાં બેઠી છે, કેવી છું, બહુડાઈ છું, રાજાને મેં હાથમાં રાખ્યો, હું જે કહું તે જ થશે. બાળક મને કેવો સમગાવ્યો, અભિમાનમાં બેઠી ગઈ. બાળક ત્યાં આવ્યો છે, ઓરમણ માને વંદન કરે. એક ક્ષણ તો એનું હૃદય પીગળ્યું છે, જે બાળકનો મેં તિરસ્કાર કર્યો, કેવો ઘોડો છે, મને વંદન કરે. બેટા કેવું વંદન કરે. બાળકે હાથ જોડ્યા છે અને કહ્યું છે કે હવે હું વનમાં જઉં છું, કે વનમાં તું જાય છે. સુરુચિ દુષ્ટ છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, સ્વભાવ સુધરતો નથી. તમે ચારે ધામની યાત્રા કરો, તમારો સ્વભાવ નહીં સુધરે. તમે યજ્ઞ કરો, દાન આપો, સારું છે. યજ્ઞ કરવાથી, યાત્રા કરવાથી, દાન આપવાથી પુણ્ય વધે છે, બગડેલું મન શુદ્ધ થતું નથી, સ્વભાવ સુધરતો નથી. કસ્તુરી કો ક્યારો કર્યો, કેસર કી બની ખાજ, પાણી દિયા ગુલાબ કા, આખિર પ્યાજ કી પ્યાર. એની વાત જાય ગમે તે કરો, સ્વભાવ સુધરતો નથી, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. ભગવાનના સદગુણ જીવમાં આવે તો સ્વભાવ સુધરે. સ્વભાવને સુધારવાનો બીજો કોઈ ઉપાય નથી. ભગવાનમાં આંખ સ્થિર કરો, ભગવાનના દર્શન કરતા કરતા, મનથી ભગવાનનું સ્મરણ કરતા, ભગવાનના નામનો જપ કરો, તમે જેનું ધ્યાન ચિંતન કરો છો એના જેવા તમે કરો. ભગવાન નું ધ્યાન સ્મરણ કરવાથી જીવમાં ભગવાન ના સદગુણ આવે છે, જીવમાં ઈશ્વર ના સદગુણ આવે ત્યારે જ સ્વભાવ સુધરે. સુરુચિ દુષ્ટ છે, 5 વર્ષનો બાળક બોલે છે હું વનમાં જઉં છું, હસવલે જાવ. સુરુચિએ વિચાર કર્યો ધ્રુવ ઘરમાં રહેશે તેને થોડું પણ કઈક આપવું જ પડશે, આ વનમાં ચાલ્યો જાય તો મારા દીકરાને બધું રાજી મળશે, મારો આશીર્વાદ છે. બે માતાઓને વંદન કરીને ધ્રુવજી હવે વનમાં આજે વૈકુંઠમાં ભગવાન નારાયણને ચિંતા કરી છે. એક મહાન પતિવ્રતા સ્ત્રીએ મારા આધારે બાળકને વનમાં મોકલ્યું, જે પતિમાં પરમાત્માની ભાવના રાખે છે તે પતિવ્રતા સ્ત્રી પ્રભુને અતિશય પ્રિય લાગે છે. એનો પતિમાં ભાવ કેવો છે, પતિનો તિરસ્કાર કરે છે પણ એ પતિને પરમાત્મા માનીને સેવા કરે. એક મહાન પતિવ્રતા સ્ત્રીએ મારા આધારે બાળકને વનમાં મોકલ્યો છે, એને કહ્યું છે આજથી તું નારાયણનો દીકરો થયો, હવે મારો દીકરો થયો છે, એનો વાર વાંકો નહીં થવો, એનું હું રક્ષણ કરીશ. પ્રભુએ નારદજીને પ્રેરણા કરી છે, બાળક ઘર છોડીને નીકળ્યો છે, તમે એને માર્ગમાં મળો, એને ઉપદેશ કરો, ગુરુજી જે માર્ગથી જાય છે એ જ માર્ગથી દેવર્ષિ નારદજી આંખમાં પ્રેમ છે, મુખમાં ભગવાનનું નામ છે, મનમાં નારાયણ છે, નારાયણ 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 કીર્તન કરતા કરતા ચાલે છે. સુનીતિ માતાએ ધ્રુવને શિખામણ આપી હતી, બેટા કોઈ સાધુ સંત મળે તો સાષ્ટાંગ. ધ્રુવજી નારદજીને ઓળખી શક્યા નહીં, નારદજી છે એમના વેશ ઉપરથી એવું લાગ્યું કે આ કોઈ સંત છે. મારી માએ મને કહ્યું છે સંત સર્વના પિતા જેવા હોય છે, સંત નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. ધ્રુવજી માર્ગમાં નારદજીને સાષ્ટાંગ વંદન કરતા, બાળક સાષ્ટાંગ પ્રણામ કરે છે તે જોયું અને નારદજીનો હૃદય કેટલો છે, બહુડાયો બહુડાયો છે, એની માએ એને શિખામણ આપી છે. નારદજી એના માથે હાથ પધરાવ્યો, નારદજીના મુખમાંથી શબ્દ નીકળ્યો, બેટા તું ક્યાં જાય છે, તે ઘર કેમ છોડ્યું, બેટા શબ્દ અને તે બેટા શબ્દ સાંભળ્યા પછી ધ્રુવજીને સુનીતિ મા યાદ આવી છે. હું ઘરમાં હતો ત્યારે મારી માં મને બહુ પ્રેમથી બેટા બેટા કહીને બોલાવે, માં કેવો પ્રેમ કરતી હતી. મારી માએ મને એવો આશીર્વાદ આપ્યો છે કે મને માર્ગમાં બીજી માં મળી, સદગુરુ માં છે, સદગુરુ મળ્યા પછી નવો જન્મ થાય છે. એક માં બાળકને દવરાવીને પુષ્ટ કરે છે, સદગુરુ માં સ્તનપાન છોડાવીને પુષ્ટ કરે. હવે કોઈના પેટમાં જવાનો પ્રસંગ આવશે, સદગુરુ માં છે જેને સંત મળ્યા છે, સંતની જેના ઉપર કૃપા ઉતરી છે તેનો નવો જન્મ થયો. નારદજી પૂછે છે બેટા તે ઘર કેમ છોડ્યું, નારદજી પ્રેમથી બાળકને, બાળકને ખાતરી થઈ ગઈ મારા ઉપર એમનો પ્રેમ છે. પછી તો બાળક એકદમ રેડવા લાગ્યો, એ ઘર છોડી લે